ചുമാത്രമൂർത്തേ സ്വാമുക്തി കഷായ നമ ശാന്തേജസേ മുഖം കരോതി വാചാലം പങ്കും ലംഘയത്തെ വസുദേവസുതം കംസചാരുണമർദനം ദേവകീ പരമാനന്ദം കൃഷ്ണം വന്ദേ കർപ്പൂരഗൗരം കരുണാവതാരം സംസാരസാരം ഭുജഗേന്ദ്രഹാരം സദാസന്തം ഹൃദയാരവിന്ദേ ഭവം ഭവാനീ സഹിതം നമാമി ഭവം ഭവാനീ സഹിതം നമാമി രാധേശ്യാമ രാധേശ്യാമ ബോലോ ബോലോ രാധേശ്യാമ
ജാ સત્સંગતિનો મહિમા શાસ્ત્રકારોએ મહાપુરુષોએ પોતપોતાની રીતે અનુભવની ભાષામાં ગાય. શંકરાચાર્ય મહારાજ સત્સંગતિનું વર્ણન કરતા કહે છે કે સત્સંગતિ તો ક્ષણમાત્ર અને તે છતાં પણ ભવસાગરને તરવા માટે નૌકા બની જાય છે. જેમને તરવાની ખરેખર ઈચ્છા છે તેવા માનવો થોડીક સત્સંગતિનો આધાર લઈને પણ મોહને તરી જાય, શોકને તરી જાય, કામને તરી જાય, ક્રોધને તરી જાય, અવિદ્યાને તરી જાય, અશાંતિને તરી જાય અને છેવટે પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર સાધીને ધન્ય બની જાય. ભગવાનની કૃપાના સરોવરમાં સ્નાન કરી લે છે. ક્ષણમપી સજ્જન સંગતિ રેખા, એક ક્ષણની અને તે પણ એક જ વખત, એકા એક જ વખતની સંગતિ સજ્જનોની સંતોની હોય તો ભવતી ભવાર્ણવતરણી નૌકા, સંસારરૂપી અર્ણ સમુદ્રને તરવા માટેની નૌકા થઈ જાય છે. અને સંત શિરોમણી તુલસીદાસજી મહારાજ સત્સંગનો મહિમા ગાય છે કે સત્સંગ દ્વારા માનવ પરમાત્મા તરફ અભિમુખ બની જાય. એમને પોતાના જીવનમાં અનુભવ થયેલો છે. તુલસીદાસજી મહારાજને નાનપણના જ માતા પિતાના સ્વર્ગવાસના થવાથી કાશીમાં નરહરાનંદજી મહારાજ લઈ ગયા, વિદ્યાભ્યાસ કરાવ્યો, પછીથી યુવાવસ્થા આવી ભારતવર્ષના તીર્થોની યાત્રા કરી, શાસ્ત્રોનું અધ્યયન સુચારુ રૂપે કર્યું અને પછીથી વાલ્મીકી રામાયણ ઉપર અતિશય પ્રેમ થવાથી વાલ્મીકી રામાયણની કથા તુલસીદાસજી મહારાજ સ્થળે સ્થળે કરતા હતા અને એમ કરતા કરતા એકવાર પોતાના જન્મસ્થાન રાજાપુરમાં આવ્યા. રાજાપુર ચિત્રકૂટની પાસે નાનકડું ગામ છે, ત્યાં આવ્યા. કુટુંબીજનોએ અતિશય આગ્રહ કર્યો, એટલે પોતાની ઈચ્છા નહોતી તો પણ લગ્ન જીવનમાં પ્રવેશ્યા, પ્રભુતામાં પગલાં પાડ્યા. લગ્ન વિશે સંસારના મોટા મોટા વિચારકોએ ઘણું ઘણું લખ્યું છે, ઘણું બધું લખ્યું. એમાં સૌથી સારું જો કોઈએ લખ્યું બે જ શબ્દોમાં લગ્નનો મહિમા ગાયો તો ગુજરાતના મહાકવિ નાના લાલે ગાયો. એમણે લખ્યું કે લગ્ન એટલે પ્રભુતામાં પગલાં પાડવા. પ્રભુતાના પગલાં સ્ટેપ્સ ટોવર્ડ્સ ગોડલીનેસ, પ્રભુતાના પગલાં. બીજા કેટલાય વિચારકોએ લગ્નને ધિક્કાર્યું છે, ધિક્કારનારા બધાને ધિક્કારે, લગ્નને ધિક્કારે, છોકરાઓને ધિક્કારે, સ્ત્રીને ધિક્કારે, સમાજને ધિક્કારે, સંસારને ધિક્કારે, માનવ જીવનને ધિક્કારે, ઘડપણને ધિક્કારે, યુવાનીને ધિક્કારે, બધાને ધિક્કારનારા તો ધિક્કાર્યા જ કરે. કારણ કે એમના દિલમાં ધિક્કાર સિવાય કંઈ છે, એટલે વાણીને વિચારોમાંથી ધિક્કાર સિવાય કાંઈ નીકળતું. પણ જેના જીવનમાં અમૃત સિવાય કાંઈ નથી એ સર્વત્ર અમૃતનું દર્શન કરે. તો લગ્ન જીવનને ધિક્કારવાથી કાંઈ હેતુ તો સરે તેમ છે નહીં. ધિક્કારનારા પણ લગ્ન જીવન ન હોત તો જન્મ્યા હોત નહીં. લગ્નના પરિણામે જન્મ, આકાશમાંથી તો કોઈ હજુ સુધી આવતું નથી. લગ્ન ઋષિઓ લગ્ન કરતા, વશિષ્ઠ અરુંધતી, મોટી મોટી અહલ્યા, અત્રી, અંશુયા દંપતીઓ, આપણા ઋષિઓની ઋષિ દંપતીઓ એકાંતમાં રહીને તપશ્ચર્યા કરે, હજારો શિષ્યોને ભણાવે, રાજાઓને સદુપદેશ પ્રદાન કરે, ધર્મ સંસ્થાપનના કાર્યો કરતા, શાસ્ત્રો રચતા, બધા વધારે ભાગે લગ્ન જીવનમાં જ ઋષિ હતા. તો લગ્ન જીવન તો ઉત્તમ જીવન છે. એ જે ગૃહસ્થ જીવન છે તેના આધારે બ્રહ્મચર્યાશ્રમ ટકે, તેના આધારે વાનપ્રસ્થ ટકે, અને સંન્યાસ પણ લગ્ન જીવનના આધારે જ ટકે. સંન્યાસીઓ પણ લગ્ન જીવનવાળા હોય એની પાસેથી જ ફાળાઓ, ભિક્ષાઓ વગેરે રહી શકે. એટલે લગ્ન જીવન ખરાબ નથી, પણ જેને જીવતા નથી આવડતું એને માટે બધું ખરાબ થઈ જાય. મકાનમાં રહેતા આવડતું ન હોય તો જ્યાં ત્યાં દિવાલો પર પિચકારીઓ મારે જ કરે, માણસ પાણી બગાડી નાખે, સારામાં સારા મકાન બગાડે. મોટરને ચલાવતા ના આવડતું હોય તો મશીન સારામાં સારું અપ ટુ ડેટ નવું નક્કોર હોય તો એ ખતમ કરી મૂકે, બે દાડામાં બગાડે. એમ જેને લગ્ન જીવન જીવતા નથી આવડતું એ પરણ્યાની પહેલી રાતે જ બગાડી નાખે, તો એ પછી છૂટાછેડા સિવાય કંઈ વાત કરવાની રહે છે. એ વળી પણ એક પાછો છૂટાછેડા થાય, કારણ કે એને આવડતું નથી, ટ્રેનિંગ નથી, કેમ જીવન જીવ્યું તે આવડતું નથી. ધિક્કાર, દાદાગીરી, દેહહુકમી, અહંકાર, રાગ, દ્વેષ સિવાય કંઈ છે. તો નાનાલાલ કહે છે કે લગ્ન એ તો પ્રભુતામાં પગલાં, એ દ્વારા ધર્મ થાય, કર્મ થાય, વ્રતોનું પાલન થાય, નિયમોનું પાલન થાય. અને લગ્ન કરનારા બંને પંખીની પાંખ જેવા, રથના બે પૈડા જેવા અનુકૂળ હોય તો પછી ગૃહસ્થાશ્રમનું કહેવું શું હોય? ત્યાં તો ઘરમાં સ્વર્ગ થઈ જાય, પૈસા ઓછા થાય તો એ સુખ થઈ જાય, અને લગ્ન અનુકૂળ ન હોય તો પૈસા ઘણા હોય તો એ દુઃખનો પાર ન હોય. લગ્ન જીવન સારું છે, જેમણે કર્યું છે એને તો સારું કેમ કરવું તે બતાવવું પડશે. એમને ધિક્કાર શીખવવાથી કંઈ સેવા થવાની નથી. પ્રભુ તરફ વળી શકાય, બંને વળી શકે, પતિ પત્ની બંને વળી શકે, બંને મળીને સત્કર્મો કરી શકે છે. ઘણો આગ્રહ કર્યો તુલસીદાસની ઈચ્છા તો હતી જ નહીં, છતાં લગ્ન જીવનમાં પ્રવેશ કર્યો, ન છૂટકે પ્રવેશ કર્યો. પણ કર્યા પછી એવું બધું લાગવા માંડ્યું કે ભાઈ આ તો બહુ મજા, એવું બને છે ઘણી વાર. એક મહેમાન અમારી ત્યાં આવેલા, અમે કોઈ જમવા બેસો, સમય છે? તો કે ના જમવું નથી. ખરેખર નથી જમવું? તો કે ના જમવું તો નથી, પણ બહુ આગ્રહ હોય તો જરા નાસ્તા જેવું લો. સારું, નાસ્તા જેવું લેજો. રકાબી માપ્યો નાસ્તો, બની છે વસ્તુ બહુ સારી, ચાખ્યા પછી તમે કહો તમારે તો નાસ્તો જ કરવો છે. તો કે પહેલા નાસ્તાની ઈચ્છા હતી પણ હવે જમી લે, કારણ કે બનાવટ સારી છે. પણ તમે તો હમણાં જ કહેતા હતા કે તમારી ધર્મપત્ની તમે ઘેર જઈને જમો નહીં ત્યાં સુધી જમતી નથી બેસી છે. તો કે આ એવું તો ખરું, પણ હવે ઘણી વાર હું બીજે જમી દઉં તો પછી રાતે જમીનમાં શું મરી જવાની છે? એકવાર નહીં જમે, મને સારું લાગે તો જમી દઉં છું. એ પ્રકારના એ પતિદેવ હતા. પત્ની બેસી રહી, આ ભાઈ નાસ્તા બહાર કર્યા કરે, એમ કહું અઠવાડિયામાં તમારે કેટલા દિવસ આમ જાય છે બહાર નાસ્તા ઉર્ફે ભોજન કરવાના? તો કે વધારે હોય. તો કે પાંચેક દાડા જતા હશે, કે પાંચેક દાડા એમની પત્ની હાલના જ ખાય. બસી થઈ ગયા, આ ભાઈ બહાર કાઢવા. તો મને ખાતા ખાતા કે એટલું સરસ આજે બન્યું છે, કેમ જ થાય છે કે રોજ ખાવા રીતે આવું? રોજ તો તમારે ખાવું હોય તો અમે ખવડાવતા નથી, મહાત્મા છીએ, સંસારી નથી. આ તો આજે બેઠા હતા એટલે કહ્યું, અમે ચાખવા માટે કહ્યું. તમે ચાખવાની તૈયારી બતાવીને એમાંથી ચાખતા ચાખતા તમે ઘણા આગળ ચાલ્યા ગયા. વાંધો ખાધું તો ભોજન શરૂ કર્યું એટલે કે છે સ્વાદ એનો એવો કે વાત નહીં. એમ ઘણાને એમ લાગે કે લગ્નમાં શું છે, શું છે, શું છે, કશું નથી, કશું નથી, કશું નથી. ખોટા વૈરાગ્યની વાતો સાંભળી, પણ જયારે કરે પછી કે ભાઈ આ તો આપણે ધારતા તેવું નથી, ગોળ જેવું ગણ્યું છે એમ ગણાય. તુલસીદાસ એ જ દશા, પહેલા વૈરાગ્યની વાતો ગણી પણ લગ્ન થયું એટલે ખરાબ. રત્નાવલી સ્ત્રી, રત્નાવલી સ્ત્રી બહુ સારી. મેં ઘણી વાર જોયું છે પુરુષો કરતા સ્ત્રીઓ વધારે સારી હોય છે, છતાં શાસ્ત્રકારોએ સ્ત્રીઓને વધારે ભોગવ્યું છે. કારણ કે શાસ્ત્રો લખનારા બધા પુરુષો, સ્ત્રીએ જો શાસ્ત્ર લખ્યું હોય તો એ બીજો પક્ષ રજૂ કરત. હજુ સુધી કોઈ પણ સ્ત્રી શાસ્ત્રકાર થઈ નથી જેને કોઈ શાસ્ત્ર રચ્યું. બધા જ પુરુષો વન સાઈડ રજૂ કરે, એક જ પક્ષ. એટલે સ્ત્રીઓ બરાબર નથી એમ કે. એક બહુ સારા કથાકાર હતા, તે મારી પાસે અવારનવાર મળવા માટે આવેલું પણ આવે છે, બહુ જાણીતા છે, એટલે નામ નથી આપતું. અને કે યોગેશ્વરજી તમારા સિવાય આ કોઈ કરી શકે નથી, કારણ કે મને જેમ તમારામાં ભક્તિ છે એમ મારી સ્ત્રીને પણ ભક્તિ છે, એટલે તમે આ કરી શકો. શું કરવાનું છે કહો? તો કે મારી સ્ત્રીને તમારે મારી હાજરીમાં એટલું જ કહેવાનું, સમજાવવાનું છે કે એ જરા સીતા થાય તો સારું. તમે કોઈ હજુ સીતા નથી, તમે તો કથાકાર છો. હવે રામાયણની જ કથાઓ કરો, ભાગવતનું પણ કરે ઘણી વાર. તમે કોઈ સીતા નથી, તમને શું લાગે છે? તો કે જ મુસીબત છે. એટલામાં એમના ધર્મપત્ની આવીને બેઠા, તો કોઈ આજે તમારી જ વાત ઉપરી છે. તમારા પતિદેવનું એમ કહેવું છે કે તમે સીતા થાવ તો સારું, જેવું મારે તમને સમજાવવું કહેવું. તો કે હું તો સીતા જેવી જ છું. સીતા જેવી એટલે નિષ્ઠાવાળ, નિર્મળ ટૂંકમાં. પણ એમને તમે કહો ને કે રામ બને કોઈ નથી, તો કે એ જ મુસીબત છે. એ બધે પરંપરા જ કરે છે. એમને જ પૂછી જુઓ, હવે તમે હાજર છો તો, કે કેટલી છોકરીઓ સાથે સંબંધો હજુ એમના ચાલી રહ્યા છે? એ તો હું જતું કરું છું બધું. એટલે પેલા પંડિતે કહ્યું, તો હવે યોગેશ્વરજીની આગળ તો તાળી દે. તો કે હું તો તાળી દેતી, તમે વિષય શરૂ કર્યો તો સુધારાવે બંને ના થવા દે. એટલે પેલા પંડિતે કહ્યું કે જરા ઘેર જે અવગત કરવું કામ છે, ને કોઈ ટોયલેટ બોયલેટ જવું છે તો કેવું છે એમ કર્યું. વિષય બન્યું કલાશ. પતિ એવું ચાહે છે કે સ્ત્રી સીતા થાય, પણ હું રામ બનું એવું ચાહનારા બહુ ઓછા છે. એટલે આ ક્લેશ ચાલ્યા જ કરે. પતિ લાયસન્સ લઈને ફરે અને સ્ત્રીને દબાવ્યા કરે, એ ગૃહસ્થાશ્રમ કદી સારો થાય? કદી સારો? બંને પોતાની જવાબદારી સમજવાની છે તો જ ગૃહસ્થાશ્રમ આદર્શ. તમે જુઓ ને, આપણે ત્યાં સતી થવાના રિવાજો કેટલા વર્ષો સુધી ચાલ્યા, અને હજુ પણ કેટલેક ઠેકાણે પછાત વિસ્તારોમાં સ્ત્રીઓને પુરુષ જયારે મરી જાય ત્યારે બળજબરી સતી કરવા માટે ચિતા પર બેસાડવામાં આવે છે. બાળી દેવા માટે, બાળી દેવા માટે. એ તો વોરન હેસ્ટિંગ, સર વોરન હેસ્ટિંગ ગવર્નર હતા, ગવર્નર જનરલ ભારતમાં, એણે આ કાયદાથી પછી સતીનો રિવાજ ન કર્યો. પણ સતી થવાનો મહિમા કહેતા કહેતા કેટલાય લોકો થાકે. સતી થવું જ જોઈએ સ્ત્રી, પણ પુરુષ મરી જાય એટલે એને જીવવાનો હક જ નહીં, બળી પડવું જોઈએ. એ પછી સ્વર્ગમાં જાય અને બીજા જન્મમાં તે જ પુરુષ. એકવાર એક પંડિત આવેલા, મને કે યોગેશ્વરજી સતી થવાનો મહિમા તમે પ્રવચનમાં કહો. એ કહું કહું ખરો, પણ તમે સતી થવાના મહિમાની વાત કરો તો તમે માનો છો કે સતી એ પાછળ વળી જવું જોઈએ? તો કે જરૂર. તો હું તો જીવતા સતી થવાની વાત માનું, જીવતા નિષ્ઠા રાખે. પુરુષ જાય પછી બળી મરે એમાં મને કંઈ બહુ રસ નથી. તો કે ના, પણ એને બળી મરવું જ જોઈએ, સતી થવું જ જોઈએ. મેં કોઈ જુઓ, તમારી પત્ની મરી જાય તો તમે સતા થશો? સતા થવા? કોઈ પણ પુરુષ સતો થયો? ક્યાંય પણ તમે ઇતિહાસમાં વાંચ્યું સતી થવાના રિવાજોમાં સતી સ્ત્રીઓ થઈ બળી મળી, પણ કોઈ પુરુષ બળવા તૈયાર થયો કે મારી પત્ની મરી ગઈ હવે હું પણ ચિતાનો દઉં છું? પુરુષ સતો થતો જ નથી, થવાનો વિચારે કરતો નથી. એ તો ઘણી વાર પેલી સ્ત્રીની ચિતા સળગતી હોય ને બીજી બાજુ ગોઠવણી બીજે ફરતી હોય, બે મહિના ચાર મહિના તાજુ હોય ત્યાં સુધી રાખ્યું અને પાછો પાછો વરગોળે છે. હવે તો વર ઘોડોય રહ્યો નથી, મટર ઘોડા થઈ ગયા, મોટા વર મોટા હોય. હવે ઘોડા ક્યાં છે? ક્યાંક ગામડાઓમાં ઘોડા હોય તો લગન ના, હવે તો ઘોડા થતા રહ્યા, મોટરો જ આવે. એટલે વર ઘોડા નહીં પણ વર મોટરો આવે આપણે કહેવી. પછી વર હેલિકોપ્ટરો આવશે, જમાનો બદલાશે. તો પુરુષ તો લગ્ને લગ્ને કુંવારો છેવટ સુધી કોડીલો કાબળગારો બનીને લગ્ન કર્યા જ કરે. ને આ સ્ત્રીના ઉપર દાદાગીરી કે તારો પતિ મળે તો તારે મળી જવાનું, એટલે ક્યાં સુધી ચાલે આવું? ક્યાં સુધી ચાલે આવો ધર્મ? લાંબો ન ચાલે. પવિત્રતાનો મહિમા બંનેને માટે કરે છે, પુરુષને માટે પણ તો સ્ત્રીને માટે પણ. બંનેને માટે તમે નીતિના નિયમો રાખો, પવિત્ર જીવનના નિયમો રાખો, અને મર્યા પછી કોઈને પણ બાળો નહીં. જીવતા એ માણસ મળ્યા જ કરે છે. જેના જીવનમાં પ્રેમ છે એનું પ્રિયતમ ચાલ્યું જાય પછી સાચો જો પ્રેમ હોય તો આખી જિંદગી સુધી એ ભૂલી શકે. એ બળવાનું ઓછું છે. કેટલી પીડા એને થાય, કેટલી હાથમારીમાંથી પસાર થવું પડે, હાડમારી વેઠવી પડે છે. એ ચિતામાં બળવા કરતા પણ આ જે પ્રેમની ચિતા છે જીવતી, એમાં જીવનના છેલ્લા સમય સુધી માણસ જે બળે છે, નિષ્ઠાવાળો હોય તો ફરી લગ્ન કરતો નથી, સ્મૃતિમાં રહે છે. એ તપ કાંઈ જેવું તેવું નથી. પેલું તો ભડકો થઈ જવો અને એક સેકન્ડમાં, પણ આ તો આખી જિંદગી સુધી પોતાના વ્રતને નિષ્ઠાને પવિત્રતાને સાચવી રાખવાની છે. રત્નાવલી સ્ત્રી બહુ સારી, તુલસીદાસ કરતા ચડિયાતી, પણ હાર હંમેશા પુરુષોને જ આપણે પહેરાવ્યા છે, સ્ત્રીઓને કોઈક જ વાત પહેરાવ્યા. સ્ત્રીઓએ પુરુષોને બનાવ્યા, છતાં પુરુષો કરતા સ્ત્રીઓ પડદા મારે છે. એમણે માન માગ્યા નથી. બનાવનાર સ્ત્રી પરણ્યા પછી તુલસીદાસને એટલી બધી આશક્તિ રત્નાવલીમાં થઈ ગઈ કે કથાએ ડૂબી ગઈ. રત્નાવળીનું મોઢું જોઈ દીધું. ઘણી વાર રત્નાવળી કે કથા કરો, એટલે કરતો તો હવે શું કથા ન છૂટકે જાય કરવા, કારણ કે આજીવિકાનું એકમાત્ર સાધન કથા. એમ કરતા એક દિવસ રત્નાવલીને પોતાને પિયર જવાનું થયું. તુલસીદાસજી બહાર કથા કરવા ગયેલા પાછા જોયું કે પોતાની સ્ત્રી નથી. રહી શકે. પાછળ ને પાછળ ગયા, બોલો, સ્ત્રીના પિયર સુધી ગયા, રાત્રે પહોંચ્યા, પોતાની સ્ત્રીને જગાડી, કહ્યું હું આવ્યો છું. કેવી વાત! રત્નાવળીએ કહ્યું, અત્યારે આવે? રાતનો વખત છે, હું તો હજુ આજે જ આવ્યો છું. સાસરેથી પિયર તો કે એક દિવસ પણ રહી શક્યો નહીં તારા સિવાય, એટલો મને પ્રેમ છે તારી માટે. તો કે ધિક્કાર છે તમારા પ્રેમની, અને ધિક્કાર છે તમારી પંડિતાઈ. આ પ્રેમ નથી, આ પંડિતાઈ નથી, આ વિદ્વત્તા પણ નથી. જેને તમે પ્રેમ કહો છો એ તો વાસનાના વાઘા પહેરેલો મોહ છે. પ્રેમ દૂર રહી શકે, મોહ રહી શકે, વાસના દૂર ના રહી શકે. પ્રેમ શરીર વગર જીવી શકે, વાસનાને મોહને શરીર પહેલા જોઈએ, પછી બી. તમે મારા શરીરના આકર્ષણથી આકર્ષણ લાગ્યા છો, જાણો છો તમારા શાસ્ત્રોનું જ્ઞાન શું કામ? મારા શરીરમાં અડકા માંસ મસ્તી જાણો છો, તમે વિદ્વાન છો, એનાથી આકર્ષાયા છો. આનાથી સોમા ભાગનો પ્રેમ પણ જો તમને ભગવાન રામમાં હો, જેની તમે કથા કરો છો તેમાં, તો તમારું કલ્યાણ થઈ ગયું. મારા સિવાય સાચું કોઈ કહી નહીં શકે, કારણ કે હું તમારી નબળાઈઓ જાણું. સ્ત્રીનું કર્તવ્ય છે પતિને પ્રભુ પંથે વાળવાનું, પતિનું કર્તવ્ય છે પત્નીને પ્રભુ પંથે વાળવાનું. બંનેની જવાબદારીઓ છે, આમાં કોઈ સબઓર્ડિનેટ નહીં, કોઈ ઊંચું નહીં, કોઈ નીચું નહીં. બંને પૈડા રથના બે સરખા જ હોય, એમાં કોઈ ઊંચું ને નીચું ના હોય. ઊંચું નીચું હોય તો બેસનારાની કમરો ભાગી જ જાય રથ ચાલે ત્યારે. બંને સમાંતર જ હોય છે, એમાં એક જ રથના પતિ પત્ની બે પૈડા, બંને સરખા જ હોય. બે આંખ, એમાં કઈ ઊંચી કઈ નીચી, બંને સમાન જ છે આંખ તો ભાઈ. એ રીતે ગૃહસ્થાશ્રમ પતિ પત્નીની સમતાથી જ છો. પત્ની કહી શકે, પતિ પણ કહી શકે, પ્રેમથી સન્માર્ગે વાળવા માટે. પણ તુલસીને લાગી ગયું, ઓ રત્નાવલી આવું મને કહ્યું, મારે રામનો પ્રેમ નથી, વાત સાચી છે. આ શરીરના મોહથી મોહાઈનું આપણે દોરાવ્યું, બરાબર છે, ધિક્કાર છે મારી પંડિતાએ. હવે હું રામનો જ પ્રેમ જગાવું, રામની જ કૃપા પામું. સૂઈ શક્યા નહીં, ઊંઘી શક્યા. સવાર પણ રત્નાવલીને પગે લાગ્યા તો મારી ભૂલ થઈ ગઈ, તે મને જગાવી દીધું. હવે હું રામની ભક્તિ જ કરીશ. રત્નાવલીએ કહ્યું, બરાબર છે, રામને જ ભજો, એને ભજવામાં જ કલ્યાણ. તમે રામને ભજો બહાર જઈને, હું ઘરમાં રહીને કૃષ્ણને ભજું જ છું. લગ્ન થયું તેની પહેલેથી હું કૃષ્ણને ભજતી, લગ્ન પછી પણ ભજું છું. તમે બહાર જાઓ, તમે બહાર જશો, અમે બહાર જઈએ તો સમાજ વાતો કરે. અમારે માટે બહાર જવાનું છે, એમને સ્ત્રીને માટે, પણ અમે ઘરમાં રીતે બચીશું, બચી છે, જાઓ. મારી શુભ ભાવના આવશે. સાળો આવ્યો સવારે, જાણ્યું. તુલસીદાસને કહ્યું, ક્યાં જાઉં છું? તો કે બસ હું જઉં છું. તો કે ના, કૌસાર બનાવવાનો. તો કે મારે આજે કૌસાર ખાવું. કૌસાર ખાઈને વિચાર બદલે જાય તો સંસાર પાછો કૌસાર જેવો જ લાગે. વૈરાગ્યનો ભાવ છે તો નીકળી ગયો. રત્નાવલીને ગુરુ માની સ્ત્રીએ જાગ્રત કર્યા. આ સ્ત્રી ન હોત, જગદંબા પોતે જાણે સ્ત્રી બનીને આવ્યા અને જગાડવા, તો તુલસીદાસ સાધારણ પંડિત હોત, આટલા મહાન સંત ન હોત, પરમાત્માના પરમ ભક્ત ન હોત, રામચરિત માનસ લખી શક્યા, જીવનને ખુલ્લું કલ્યાણ કરી શક્યા. નીકળી ગયા 12 વર્ષ સુધી. ચિત્રકૂટ અયોધ્યા રહ્યા, ચિત્રકૂટ જજો, કોઈ વાર યાત્રા કરો, બહુ સુંદર તીર્થ છે ચિત્રકૂટ, શાંતિવાળું સુંદર સ્થાન. મંદાકિની નદી વહે છે ત્યાં, તુલસીદાસજી રહેતા હતા. મંદાકિનીને કાંઠીની નાની જગ્યા છે ત્યાં, ત્યાં રહીને એને શ્રીરામના જપ કર્યા, અયોધ્યામાં રહીને કર્યા. હનુમાનજીની કૃપા થઈ, શ્રીરામની કૃપા પણ પાછળથી થઈ, આ બધું થયું. રામચરિત માનસ તો મોટી ઉંમરે લખ્યું તુલસીદાસ, 80 વર્ષ પછી. પરંતુ રત્નાવલી ઘરમાં જ રહી, ત્યારે એને કૃષ્ણ ભક્તિના પદો હિન્દી ભાષામાં સુંદર લખ્યા છે. રત્નાવલીએ ઘરમાં એને કૃષ્ણ દર્શન કર્યા. તુલસીદાસ વનમાં ગયા. તુલસીદાસને તુલસીદાસ બનાવવાનું શ્રેય એની પત્ની રત્નાવલીને કર્યું. મહાન પત્ની થોડોક જ સત્સંગ, તેજીને ટકોરો બસ, ગધેડાને લફડા, તેજીને ટકોરો બસ, ટકોરો જ માર્યો એની સ્ત્રીએ, અને તમે પ્રેમ કહો છો? આ તો મોજ છે, મોજ. આ પ્રેમ, પ્રેમ રામના ચરણોમાં પેદા કરો, કલ્યાણ થઈ જશે. ટકોરો જતો અને તેજીને ટકોરો લાગી ગયો. એક જ ક્ષણનો સત્સંગ, થોડોક જ, તે પોતાની પત્નીનો, એની અંદરથી સંત બોલી રહ્યા છે, એનું દિલ સંતું છે. પત્નીઓ ઘણી વાર પુરુષોને વાળે છે, હવે તો ચેતો આટલા મોટા થયા, શરીરને મારું નીચોવી નાખવું છે, પણ પતિઓ નથી સમજતા. એ તો આપણે નસબંધીઓ બધું ભારતમાં કરવું પડે, દવાઓ બધી લેવી પડે, આપણે નથી સમજતા. ઘરડા થાય ત્યાં સુધી નથી સમજતા કેટલા. પત્નીઓ તો ઘણું સીધી, પતિઓ દાદાગીરી બહુ કરતા. હવે તું મને પરણી, હું તને પરણ્યો છું, બેસ બેસે બોલ્યા પરણ્યા એટલે જાણે આમ ગુલામડી એક લાવીને ઘરમાં રાખી હોય એમ. કેટલાક મારે દાદાઓ થઈને બેસ બેસ ભેંસ, હવે તું મોટી બહુ સમજનારી, મારા કરતા બધા, હું તો રોજ સત્સંગમાં જઉં છું, કથાય કરું છું. આવા રૂઆબદાર પતિદેવ ઘડીકાળમાં ઘણે ઠેકાણે વસતા હોય, અને કેટલાક ડાયા પણ છે. બરાબર છે, બરાબર છે. સાથે રહીને સંયમનું જીવન જીવીએ, સાથે રહીને પવિત્રતાનું જીવન જીવીએ. ઘણો વખત આવું છું, આ જોઈ લીધું, હવે ક્યાં લખી આખી જિંદગી કઈ આનુઆ કૂતરા બેલાડાની પેટે જીવવા, કઈ ભગવાનની ભક્તિએ કરશું જ નહીં કરવી, કઈ વહી ગયેલી શક્તિઓનો સંચય કરશું જ નહીં કરવી, કઈ છોકરાઓના સંસ્કારો પાડશું જ નહીં પાડવી, કે આખી જિંદગી મળીએ ત્યાં સુધી આના જ ગોરખ ધંધા કરવાના સાથે જાતીય સંબંધ જરા પહેલાથી છૂટા તો થઈ જાય. સાથે બેસીને ધ્યાન કરીએ, સાથે બેસીને કીર્તન કરીએ, સાથે બેસીને સદગ્રંથોનો સ્વાધ્યાય કરીએ, સત્સંગ કરીએ, દેવદર્શન કરીએ. થઈ ગયું, 10 વર્ષ થઈ ગયા, 15 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, હવે શું? એક થઈ ગયું, 2 થઈ ગયું, 3 સંતાનો થઈ, હવે શું? શાંતિ, ધી એન્ડ. હવે પ્રભુભાઈ જીવન જીવ્યું. આવું સમજનારા પતિ પત્ની બહુ ઓછા. એ ગૃહસ્થ આશ્રમ સુખી થઈ ગયું. તો તુલસીદાસજીને સંત બનાવવામાં તેમની ધર્મપત્નીનો ફાળો ઘણો મોટો. રત્નાવલી મહાન સ્ત્રી બની ગઈ, રત્નાવલી દેવી સાક્ષાત જગદંબા ગાડી. ત્યારે તુલસીદાસ તુલસીદાસ થઈ ગયા, મહાન બની ગયા, સાધના કરી, ભક્તિ કરી, તપ કરી, પ્રભુની કૃપા, શ્રીરામની કૃપા મેળવી હતી. સત્સંગ માનવનું કલ્યાણ કરે, ક્ષણનું હોય તો કલ્યાણ કરે, અને વધારે હોય તો કલ્યાણ કરે. એક ક્ષણના સત્સંગથી કેટલીક વાર કલ્યાણ ન પણ થાય, કારણ કે આપણા સંસ્કારો એટલા બધા જાગૃત ન હોય તો આપણે વારંવાર સાંભળવું પડે, વારંવાર વિચારવું પડે, વારંવાર વાંચવું પણ પડે. તે કરવું કંટાળવું, આપણા સંસ્કારો બહુ બળવાન હોય તો આપણને વાર પડતા હોય છે, અને સંસ્કારો બહુ બળવત્તર હોય તો પછી ધ્રુવની પેટે ટકોરો જ થઈ જાય, અને આપણે નીકળી પડીએ કે બરાબર હવે તો રામની કૃપા, પ્રભુની કૃપા જ મેળવીએ. માતાએ કહ્યું, ધ્રુવની વિમાતાએ કહ્યું, એ ધ્રુવને લાગ્યા. બધાને કંઈ લાગતું નથી, બધા તો સાંભળતા જાય અને રેડા થઈ ગયા હોય છે. તેજીને ટકોરો, અને જે સત્સંગના સરોવરમાં સ્નાન કરે, તુલસીદાસજી મહારાજ રામચરિતમાં નસમાં બહુ સુંદર રીતે લખે છે કે પરિણામ શું આવે. મજ્જન ફલ પેખીય તત્કાલા, આ સત્સંગની સરિતામાં સ્નાન કરવાનું ફળ તો તત્કાલ દેખાય છે, તરત જ. જેમ તાપમાં તમે તપેલા હો ને નદીમાં નાહો તો એનું પરિણામ તરત તમને દેખાય, શરીર ટાળું થઈ જાય. સૌથી પ્રથમ પરિણામ એ જ છે, શરીર ઠંડું. તમે તમારી ઈચ્છાથી નાહો કે કોઈ ધક્કો મારે નાહવા પડો તો એ શરીર તો ટાળું થવું, બડબડાટ કરતા નાવ કોઈ ધક્કો મારે તો એ શરીર તો તાળું થાય. એમ જે સત્સંગની સરિતામાં સ્નાન કરે એનું શરીર તાળું થાય, મન તાળું થાય, અંતર તાળું થાય, આત્મા તાળું થાય, બધું તાળી એની શીતળતા છે વર્ષ સુધી અંતસ્તળ સુધી પહોંચી જાય. એટલે કે છે આ તો તત્કાળ ફળ છે. સત્સંગમાં બેઠા કલાક તો કેટલા બધા અપરાધોથી બચી ગયા. તમે સત્સંગમાં ન બેઠા હો, ન જતા હો તો છૂટા હો તો શું કરો? બોલવાનું હોય તો ખોટું બોલો, વધારે પડતું બોલો, ક્રોધ કરો, બધું કરો. સત્સંગમાં કોના પર ક્રોધ કરવાનો છે? કરવો હોય તો કોના પર? બોલનાર પર કરો કદાચ, વહેલું વહેલું કર્યા વહેલું વહેલું, પણ એને કંઈ કહેવાય છે? ખરાબ દેખાવ ઊભા થઈ ગયો કહેવાય હોય તો એને માંડ પર કહી રહ્યો અંદર અંદર. બહુ બહુ તો ઘડિયાળો વાયા પડતી ગયા પણ આ કેમ આગળ કરતી, કેમ ઝડપ કરતી, એનાથી બહુ આગળ તમારો જુસ્સો વધી જાય, ધીરજ ન આવી જાય તો ઊભા થઈ ચાલતી પકડો. એથી વધારે શું થાય? ક્રોધ કંઈ અહીંયા કરાય નહીં. કામ વાસનાને માટે સ્થાન નથી, અહંકારને માટે સ્થાન નહીં, રાગને માટે સ્થાન નહીં, દ્વેષને માટે સ્થાન નહીં, અસત્ય વ્યવહાર કરવા માટે અવકાશ નથી. સત્સંગમાં જેટલો વખત બેસો એટલો વખત આ બધાથી બચી જાય. જીવનના 2 કલાકો બચે રોજના સત્સંગમાં, મહિનાના 60 કલાક બચ્યા, જીવનના કેટલા બધા કલાકો બચ્યા. આ ફાયદો આપણને બેલેન્સ શીટ વધી આપણી સત્કર્મ, આ સત્સંગનો મહિમા છે. અને સાંભળવામાં જો રસ આવ્યો, પ્રભુના નામમાં આનંદ આવવા લાગ્યો અને જો આપણે લેવા માંડ્યા તો પછી કહેવાનું છે વધારે ફાયદો થાય. તો એવી રીતે સત્સંગની સરિતામાં સ્નાન કરવાનું પરિણામ પ્રત્યક્ષ અને તત્કાળ આવે છે. રામચરિત માનસમાં તુલસીદાસજી મહારાજ કહે છે, કેવું આવે છે? કાક હોય પીક બકહો બરાબર, કાગડા કોયલ થાય ને બગલા હંસ થઈ જાય. તુલસીદાસજી કહે છે કાગડા કોયલ થાય, કાગડાઓની પેઠે જે કટુ ભાષણ કરતા હોય તે મધુભાષી થઈ જાય. કબીર સાહેબે નાનકડી જ વાત કરી સંસારના માણસો માટે, ગુંગટ કાપટ ખો પીવ મિલેંગે, ગુંગટ કાપટ ખો ગટ ગટ મે સોઈ સાઈ રમતા, કટુક વચન મત બોલ ગુંગટ કાપટ ખો. પછી એમ કહ્યું કટુક વચન મત બોલ, કડવી વાણી ના બોલો, બીજાને દુઃખ થાય તેવું ન બોલો. મધુભાષી સત્યમ વદેત પ્રિયમ વદેત મા બ્રુયાત સત્યમ પ્રિયમ, સત્ય બોલો મધુમય બોલો. સત્ય હોય તો પણ અપ્રિય ન બોલો, એને પ્રિય રીતે બોલવાની ટેવ પાડો. એ પણ એક કળા છે કે સાચું કહેવું છતાં મધુર ભાષામાં કહેવું, એ પણ કળા. બધા તે કળા સિદ્ધ નથી હોતી. બહુ સારી વાત કરે છે કબીર સાહેબ, કટુક વચન મત બોલો. તો જે કાગડાની જેમ કઠોર ભાષી હોય તે કોયલ જેવા મધુર ભાષી, અને બગલા જેવા દાંભિકો હોય, બગલા જેવા દાંભિક તે હંસ જેવા નિરક્ષિર વિવેક કરનારા થઈ. હંસને માટે કહેવાય કે પાણીને દૂધ ભેગા કરી નાખો તો દૂધ ગ્રહણ કરે, રાજહંસ માન સરોવરના એવા. એમાં સંસારમાં જન્મ્યા પછી સત્ય અસત્ય શુભ અશુભનો વિચાર કરે, મુક્તિ બંધનનો વિચાર કરે. હંસ માનવ હંસ જેવાથી સત્સંગ દ્વારા શક્તિ સાંભળે, વિવેક મળે. બેનું સત્સંગ વિવેક ન હોય, બેનું વિવેક ભગત રહી ન કો. સત્સંગ વગર વિવેક થાય, વિવેક વગર સંસાર સાગર પાર. તો સત્સંગથી અંશની જેમ માનવ વિવેકી બની જાય, દાંભિકતા એની જતી, નિખાલસતા સહજતા સ્વાભાવિકતા એના જીવનની અંદર આવી જાય. ઘણો મોટો લાભ છે. આપણે સારા ન થવું હોય તો પણ બીજા આપણને સારા થવા માટે બાધ્ય બનાવે. જો આપણે સત્સંગમાં જતા હોઈએ તો, આપણે રોજ સત્સંગમાં જતા હોય તો આપણા ઘરની અંદર જ કેટલીક વાર આપણને કહે કે તમે સત્સંગમાં જઈને શું કર્યું, શું કર્યું કે તો બહુ સારું, પણ વધારે જો ગરમ બની જાય ઘરવાળા તો ત્યાં સુધી કહી નાખે કે તમે સત્સંગમાં જઈને શું કર્યું. બહુ મોટા સત્સંગ સત્સંગના દીકરા બની ગયા છો તો જોઈને શું ઉકાળ્યું તમે, એ કોણ તમે નથી આવતા અને તમે આવ જાઓ છો તો તમે ઉકાળ્યું છું, આ ગરમ મરચા જેવા તો થઈ જાઓ છો છાશવા, જરાક વાત નીકળે ત્યાં તપી જાઉં છો, એના કરતા સત્સંગમાં ના જતા હોત તો હું માનું. એક્સપેક્ટ કરે છે લોકો, અપેક્ષા રાખે છે કે આ ભાઈ સત્સંગમાં જાય છે કે બેન સત્સંગમાં જાય છે તો કંઈક નરમ થશે. એક્સપેક્ટ રાખે, ક્રોધ નહીં કરે, કામ ન કરે, જૂઠું નહીં બોલે. લોકો કે છે સત્સંગમાં કથા ભણવા જાઓ છો, આવો જૂઠ ચલાવો છો. લોકો ભાઈ સત્સંગમાં જાઓ છો, ઘડીઓ પીઓ છો, મરી ગયા. માણસો આપણને કહે, એના કરતા તમે નથી જતા એવું કહું, તમે જઈ નહીં ત્યારે શું કર્યું? એટલે આપણે સુધરવું ના હોય તો પણ સુધરવાની પ્રેરણા મળે. સત્સંગથી માણસ ધીરે ધીરે પોતાની ઈચ્છાથી પણ સુધરે અને વાતાવરણથી વિવશ થઈને પણ સુધારા તરફ ગતિ શકાય. અને એમ લાગે કે અમુક કામો મારાથી ન જ થાય જો સત્સંગ કરો, અને અમુક કામો સેવા જેવા કામો, નામ જપ જેવા કામો મારાથી થાય. કેટલો મોટો સુધારો સત્સંગથી થઈ ગયો. આ સત્સંગ આપણા જીવનમાં સાત્વિકતા વધારે, શીલ વધારે, માનવતા વધારે, દૈવી સંપત્તિ વધારે, સદગુણો, સદવિચારો, શુભ વૃત્તિ વધારે, સત્કર્મોનું પરિબળ પૂરું પાડે, છેવટે શાંતિ આવે. સત્સંગનો જ મહિમા એટલો બધો હતો. ભક્તિભાવ એનાથી ધીરે ધીરે પછી વધે, સત્સંગ દ્વારા જ વધે. સત્સંગનો મહિમા એવો કે એનાથી જીવનની વિશુદ્ધિ થાય અને પછી પ્રભુની ભક્તિ પણ વધે. માણસને એમ થાય સંસારની અસારતાનું ભાન થાય, સંસારમાં કંઈ છે પ્રભુ જ સાચા, તેનું જ શરણ લઈએ, તેને જ આપણે યાદ કરીએ, વધારે વધારે પ્રમાણમાં તેની કૃપા પ્રાપ્ત થાય એને માટે આપણે પ્રયત્નો કરીએ, એવું નિશ્ચય બનાય. તો સત્સંગ પ્રત્યક્ષ હોય કે પરોક્ષ, બંને પ્રકારનું કલ્યાણકારક. પરોક્ષ એટલે સદગ્રંથોનું અધ્યયન જે છે તે પરોક્ષ સત્સંગ, અને પ્રત્યક્ષ સત્સંગ એટલે કોઈ સંત મહાત્માનો સમાગમ થાય પ્રત્યક્ષ, અને તેમની વાણી સાંભળવાની મળે, સદુપદેશનું શ્રવણ કરવાનું સૌભાગ્ય સાંભળે તો તે પ્રત્યક્ષ સત્સંગ. બંને સત્સંગો કલ્યાણકારક છે, કોઈ પણ સત્સંગો અકલ્યાણકારક નથી. માનવને હંમેશા શુભ તરફ જ પ્રેરે, અને એની સાથે સાથે ભક્તિભાવ વધારવા માટે નામ સ્મરણ. કલિકાળના નામ સ્મરણ જેવું અક્ષર સાધન બીજું કોઈ નહીં. કલૌ કેવલ નામ આધારા, જપત જપત નર ઉતરે પારા. રામચરિત માનસમાં કલયુગમાં તો નામનો જ આધાર, જપતા જપતા પાર. ભાગવતમાં સુખદેવજીમાં પરીક્ષિત લખે છે, હરેર્નામ હરેર્નામ હરેર્નામૈવ કેવલમ, કલૌ નાસ્તેવ 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 ગતિરન્યથા. પ્રભુના નામ સિવાય બીજી કોઈ રીતે ગતિ નથી માનવમાં. નામથી માનવ સર્વ પ્રકારે સુખી બની શકે, શાંતિ પામી શકે, જીવનના દોષોથી અલિપ્ત રહી શકે છે. નામનો મહિમા શાસ્ત્ર ગીતામાં પણ કહે છે, યજ્ઞાનામ જપ યજ્ઞેશ યજ્ઞોસ્મિ સ્થાવરાણામ હિમાલયઃ. દસમો અધ્યાય વિભૂતિ તો એમાં ભગવાન જોઈએ, સર્વ પ્રકારના યજ્ઞોમાં નામ ચતુર્થી યજ્ઞો માનુષ નામ જપ, એ નામ જપથી માનવનું કલ્યાણ થયું. ધીરે 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 નામ જપથી જે નામી છે, જેનું નામ છે તેની સાથે સંબંધ બંધાય અને તેની કૃપા અનુભવાય છે. તો નામ જો તુલસીદાસજી મહારાજ તો રામચરિત માનસમાં ત્યાં સુધી કહે છે કે ભાવ હોય કે ના હોય, આળસ આવે કે ના આવે, આનંદ આવે કે ના આવે, રસ પડે કે ના પડે, છતાં પણ નામ જપવું જ. એમ કરતા કરતા આનંદ આવશે, એમ કરતા કરતા રસ પડાય. ભાવ કુભાવ અનખ આલસહુ નામ જપત મંગલ દિશી દશહુ. નામ જપવાથી દશે દિશા બદલે, પ્રભુનું નામ જપો, નામ સ્મરણ બને તેટલું વધારે વધારે જપવા. કોઈ પણ એક નામ પકડી લો કે મને આ નામ વધારે પ્રિય લાગે છે અને તે નામના જપ કરવાને માટેની ટેવ પાડો તો કળીકાળમાં સારામાં સારું સાધન નામ જપ મનને જીતવા માટે બની જાય, સર્વ પ્રકારે સુખ શાંતિ સાંભળે છે. હવે એક ચકાર બેસીને નામ જપ કરવું ઘણા પૂછે છે કે બેસીને કરીએ. આપણે કહીએ છીએ ભાઈ બેસીને કરો, શા માટે નથી? જોકે હવે જમાનો એવો બદલાતો જાય છે કે ઉભે ઉભે કરવાનું હતું નહીં. ઉભે ઉભે એકવાર અમે દિલ્હીમાં હતા, એક ભાઈ મૂક્યા પંજાબી ભાઈ, ત્યાં સંતોને બોલાવેલા એમને, સારા સારા સંતો, અંગ્રેજીમાં જ પ્રવચનો આપે એવા સંતો, હિન્દી જાણે મદ્રાસ તરફ અંગ્રેજીમાં જ બોલે, ફક્કડ બોલે અંગ્રેજી સંન્યાસી, એમને માને બોલાવે ભોજન માટે ન કરે. અને એની સાથે સાથે દિલ્હીના સારામાં સારા ઉદ્યોગપતિઓ શ્રીમંતો 50 એમને પણ ભોજન માટે ન કરેલા. હું ને માતાજી એમના ઘરમાં અમારા પર બહુ પ્રેમ રાખીએ ભાઈ, ઘણો પ્રેમ રાખ્યો. રસોઈ પંજાબી એ અઠવાડિયામાં એકવાર ભાગ્યે જ નાય, અને એણે વ્રત લીધેલું જાણે કે બૂટ વગર સંડાસમાં જવું જ નહીં, અને આવ્યા પછી કોઈ દિવસ હાથ પણ ધોવું નહીં, સાબુ કે માટી કસાઈથી કોગળાઈ કરવાના નહીં, સીધો રસોડામાં જઈને લોટ ખોલે. આવું અમે જોતા. હવે ભોજન થાય આપણાથી આરોગ્યની દ્રષ્ટિ અમને આ નહીં થાય. અમે જમશું તો જ્યાં જમીએ છીએ ત્યાં લગાવશું, એનું જમવાનું અમને ફાવે નહીં, અને માતાજીથી જમવાનું બનાવાય નહીં. વૃદ્ધાવસ્થા સગવડ નહીં, એના બંગલામાં બંગલો બહુ મોટો પણ બીજા રસોડાની સગવડ નહીં. એટલે અમે એને કહેતા કે ભાઈ આજે અમે જમીશું નહીં, બહાર જઈશું, અને ટેક્સીના કે રિક્ષાના પૈસા જવા આવવાના 20 રૂપિયા રોજ ખર્ચી કાઢતા, અને દિલ્હીમાં ચાંદની ચોક સ્ટેશનની સામે ત્યાં સુરતી લોજ, ત્યાં એકવાર નિરાંતે અમે બંને જમી આવીએ અને પાછા આવતા. આવું કરતા હતા. પણ આવું કંઈ ખવાય આપણાથી? અશુદ્ધ શુદ્ધિની દ્રષ્ટિએ પણ કેવી રીતે જાઓ? તમે નથી લખું, અમે તો તમારી ત્યાંના જમીશું. તો કે કાંઈ નહીં, આવો તો બહુ સારું, કારણ કે સંતો ઊંચી કોટી લાવવાના, ઊંચી હોય કે નીચી કોટી ગમે તે હોય, પણ અમારે ફાવે જમવાનું નહીં ફાવે. પણ કે યોગેશ્વરજી જોવા જેવો હો, જોવા પણ આવજો. લોકો શું જોવા જેવું? તો કે અમારા ભોજનની વિશેષતા છે, બેઠે બેઠે ભોજન નહીં કરવું, ઉભા ઉભા. તો કોઈ સંતો તો કે એ ઉભા કરવા જ કહેવાય, લાવું જ્યારે જ્યારે બોલાવ ત્યારે ઉભા ઉભા જ કરો. બહુ સારું. ટેબલ પર અમે તપેલા મૂકી દઈએ, ડીશ બધી મૂકી દઈએ, અને બધા 50 માણસોના સંતો બધા આવશે, 8-9, એ બધા ઉભા રહેવાના, અને પોતપોતાની રીતે ચમચાનું લેવાના, ને ખાતા જવાના, મારી વળી પાછા લેવાનું લેવાના. તો કહો અમને આ ગોટાળા ફાવે, અમને આ ફાવે. ઉભા ઉભા અમારા પગ દુખી જાય. તો કે ઉભા ઉભામાં એક ફાયદો છે કે મોઢામાં નાખો સીધું પેટમાં ઉઠી જાય. લેટર બોક્સમાં જઈને આપણે લેટર લખીએ, સીધું નથી થયું અમેરિકામાં, વચ્ચે ક્યાંય રોકાયું પણ સીધું જાય. એટલું પણ અમારે સીધું મોકલવું નથી, ધીરે ધીરે જાય. તો આમ અન્ન નળીમાંથી જઠરમાં જેના પર રસો કામ કરે, ધીરે ધીરે થવાનું. કે અમે તો આખી બધી ફોરવર્ડ, આ બધું કલ્ચર્ડ સોસાયટી, એમાં આવું જોઈએ તો ચાલે. એટલું ભલે ભાઈ ચાલતું, ધીરે ધીરે વિકાસ થતો જાય છે સમાજનો. પહેલા બેસીને જમતા, પછીથી ખુરશીઓ આવી, ટેબલો આવ્યા, બધું આવ્યું. હમણાં ઇંગ્લેન્ડમાં મારે જમવાનું હતું લંડન, તો બધા ટેબલો મૂકી દીધી, ના ખુરશી મને પૂછ્યા વગર. તો કે ભાઈ અમારે આ ફાવે, અમારે તો નીચે આસન મૂકો અલગ, અમે જમીએ ત્યાં 5-15 જોઈતા નથી. અમારે અમારું બહેનું અલગ જ રાખો ભાઈ, અમે બેન ભગવાન, અને નીચે અમારે ફાવે, અને જેમને ટેબલ ખુરશી પર બેસવાની તે હોય તે ભલે બેસે, અમને કાંઈ વાત નથી. તો નીચે બેસું કે યોગેશ્વરજી હજુ આવું તમે કરો, એકાશી ચાલે છે. બધું એકાશી તો મને ખબર છે, પણ આ જે સારું છે તો હું ભારતનું પકડી રાખું છું, પરદેશ જવું તો આ નીચે તાળાથી ને બેઠા કાપી આવે છે, લહેર પડે છે, ઉભા ઉભામાં તો પગ દુખી ગયા નહીં ફાવે, ખુરશીઓ પર નહીં ફાવે, આમ ઊંચાઠવું પડે, સાથ ઊંચા કરવા, ચમચેથી લેવા જઈએ તો નીચે પડી જાય, આવતા નીચે જ હારું ફાવે. પાટલો ઉપર મૂક્યો હોય એના પર બેઠા હોય, સામે બાજર હોય એના પર થાળી હોય, એ આનંદથી ગમો, લહેર પાડીને લાડવા છે. પણ આપણે ભારતનું ઘણું સારું છોડી દીધું, પરદેશનું બધું ગ્રહણ કરી શક્યા નથી, હજુ પ્રયોગો કરી રહ્યા છીએ. હવે આપણે ત્યાં બેસીને રસોઈઓ બનાવવાથી તો હવે ઉભા ઉભા રસોઈ બનાવવાનું થયું, ગૃહિણીઓના પગ દુખી જાય એટલે ઉભા ઉભા રસોઈ બને, ઉભા ઉભા ખાવાનું. લોકો પ્રગતિ ધીરે ધીરે કરો, પછી એક જમાનો એવો પણ કદાચ આવે કે સૂતા સૂતા ખાવાનું, કલ્ચર સોસાયટી જેમ કલ્ચર આગળ વધે એમ હુતા હુતા ખાવાનું થશે. તો હુતા હુતા એ તપેલા મૂક્યા છે, લઈ લઈ રાખે આલોટતા જઈએ. ધીરે ધીરે વિકાસ થાય, દસ વર્ષ પછી કદાચ આવું થાય. એક જણ ચાલુ કરશે એટલે પાછું એને પકડતા રહે બધા મળી જાય. અમારે તો જે છે ત્યાં એક વાર અમેરિકામાં આવ્યો ત્રણ વર્ષ પહેલા, અને એક મટલ માંગ્યો મટલ ઉતારો. તે ભાઈ મારી પાસે અમે કહ્યું યોગેશ્વરજી ઉભા ઉભા નાવાનું છે, ભાવશે? મેં તો ઘોડાઓ નાય છે, ઉભા ઉભા આખલાઓ નાય છે, માણસો જીવને જોયા નથી લાગતા, સિવાય કે નાના છોકરાઓ ના ઉભા ઉભા વરસાદમાં. તે મને સારું ફાવી દે, અને હું તો ઉભો ઉભો ન ઉભો માતાજીનું શું, હું તો માતાજીનું પહેલું ધ્યાન રાખું. કારણ કે મારો તો સિદ્ધાંત છે જીવનમાં કે કોઈ દેવને ભજવાની જરૂર નહીં, ભજવો તો ચાલશે. કૃષ્ણ રામ શંકર બધું એક બાજુ મૂકી દો હમણાં. આ દેવ તો તમારા જીવનમાં પ્રત્યક્ષ જ છે, જેણે તમને પેટમાં 9 મહિના રાખ્યા છે, જતન કર્યું, જીવ કરતા વધારે જતન, અને બહાર નીકળ્યા ત્યારે દૂધ પાયું. તમે માદા હતા તો જે રડતા અને તમને દવાખાનામાં તેડીને લઈ જતા, બરોબર. તમે એના કપડાં બગાડતા તો એ કાંઈ દીધો નાખે, રાતે એ તમને સૂકામાં સુવાડે, પોતે ભીનામાં સુવે. આનાથી કોઈ મહાન માતા છે જગતમાં, દેવી કોઈ છે? મા છે, એનાથી વિશેષ કોઈ દેવ છે દુનિયામાં? સૌથી પ્રથમ જો કોઈ ઈશ્વરનું સ્વરૂપ સંસારમાં હોય નજદીક પ્રત્યક્ષ, તો તે માતાનું છે. એટલે વેદના ઋષિએ કહ્યું માતૃદેવો ભાવ, પિતૃદેવો ભાવ પછી કહ્યું, પહેલા માતૃદેવો ભાવ. તૈતિરીય ઉપદેશ, હું તો આવું છું ભાઈ, માતાને દેવ માનું છું, અને માતાને દેવ માનીને બેસી નથી રહેતો, સેવા કરું, સર્વ પ્રકારે સંતોષ આપું. 32 વર્ષ માતાજીને મારી સાથે જ મેં રાખ્યા. હિન્દુસ્તાનમાં કોઈ સંત એવો થયો નથી, કોઈ ભક્ત થયા નથી, કોઈ યોગી થયા નથી, કોઈ તપસ્વી થયા નથી, જે પોતાની માતાને 32-32 વર્ષ ભારતમાં સાથે રાખતા હોય. અને જ્યાં જાય, પંજાબમાં જાય, હરિયાણામાં જાય, યુપીમાં જાય, પ્રવચનો પર આ બધે સાથે લઈ જાય, કોઈ કિસ્સો હજુ સુધી છે જ નહીં. અને પરદેશમાં પોતાની માતાને સાથે લાવ્યા હોય 2-2 વર્ષ, ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા, કોઈ સંત હજુ પાછા નથી. બધાની માતાઓ ઘેર રડતી, પોતે લાડુ ખાતા હોય, માલપુઆ ખાતા હોય, લહેર પાણી કરતા હોય, પધરામણીઓ કરતા હોય, તમારી માતા ક્યાં તો બાળ. અને કોકની માતા કેવ માતા કરતા હોય, તારી ક્યાં છે, તો એનું ધ્યાન રાખવું નથી. આપણો બધો જ ધર્મ બહારથી પાવડો થઈ ગયો, આપણે વ્યવહારો બન્યા નહીં. હું તો માતાની ઉપાસના કરવા, તો માતાજી કેવી રીતે ઉભા ઉભા થાય? તે પછીથી બીજો એક બાથરૂમ હતો, નીચે બેસીને નવા એવો, એ એમણે સ્પેશિયલ ખોલવું પડ્યું. મેં કહ્યું ખોલો, આવું ના ચાલે, ઉભા ઉભા મારી ના ચાલે, ચલાવે માતાજીથી નહીં ચાલે, માતાજીનું પહેલા ધ્યાન રાખો. ક્યાંય મારે પ્રવચનમાં જવાનું હોય, કોલેજોમાં, સત્સંગમાં, યુપીમાં, પંજાબમાં, મોટરો મને લેવા આવે, પહેલા 12 ઉઘડે, પહેલા હું માતાજીની અંદર બેસાડું, પછી હું બેસું બટા. માતાજી કહે પછી જગદંબા છે, પ્રત્યક્ષ દેવી. તમે માની અંદર જો દેવત્વનું દર્શન કરો અને એની સેવા કરો, એને સર્વ પ્રકારે સુખ શાંતિ આપો, તો તમારે કોઈ દુનિયાના દેવને ભજવાની જરૂર નથી. એક તપ જ છે, મહાન સાધના, એના અંતરમાંથી તમને આશીર્વાદ નિવસા રહેશે, કલ્યાણ થઈ જવાનું. એટલું જ તપ, પણ આપણે તપ કરતા નથી. કેટલાય છોકરા કરે, કુંવારા હોય ત્યાં સુધી, શક પણ થાય એટલે અડધું થઈ જાય, લગ્ન થાય એટલે પાભાગનું થઈ જાય, માતા તરફનું ધ્યાન ઘણું આવું થાય છે. છોકરા સુખી હોય, માતાઓ દુઃખી હોય, રડતી હોય, ધ્યાન ના આપી શકે, શું થાય? પહેલેથી જ વાત કરે, લગ્ન થવાનું ત્યારથી જ કે એકલા રહેવું પડશે, મા બાપ નહીં ચાલે, ઘરડા થઈ ગયા નહીં ચાલે, હાથે નહીં ચાલે, ઘર અલગ રાખજો તો લગ્ન થશે. એટલે માતૃ મારે આ ઉભા ઉભા બધું જ ઉભું ઉભું, બધું ઉભું ખડે ખડે, ખડા સાધુઓ ભારતમાં થાય. 12 વર્ષનો નિયમ છે, ઉભા ઉભા હુએ પણ ઉભા ઉભા જોકા, કાંઈ પણ ઉભા ઉભા, એના જેવું આપણે ત્યાં જીવન ચાલે. તો ભાઈ હું જોવા આવીશ, મારાથી ભાગ નહીં, જોવા આવ્યા સાધુ આવ્યા તો મને બોલાવે. માતાજીનું ભાઈ બારડા આગળ જીલું ભાગે, તો ઉભા ઉભા ખાતા હતા, ફરતા ફરતા ખાય, વાતો કરતા. પણ બેસીને જે આનંદ છે ને, તે ઉભા ઉભા પણ નહીં છે. એમ બેસીને જે નામ જપ કરવાનો આનંદ છે, તે ઉભા ઉભામાં મળતા પડતા. કલાકાર તો કલાકાર બેસો આક્રમ કરે, એનાથી મન સ્થિર થઈ જાય. એ ઉભા ઉભા માં ઘરમાં ચારે તરફ જોતા હો અને માત્ર માળા હાથમાં લઈને જપ કરતા હો અને વચ્ચે વચ્ચે તમે બોલતા જતા હો, જોજે હા તારે જેટલું સસ્તું નથી તે વગરમાં ધ્યાન રાખજે. રામ 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 રામ, જય રામ જય રામ. આંખ ઉગાડી રાખી ઉભા ઉભા બધું ઘરનું વોચ કરતા હો તમે તો બોલ્યા વગર રહેવાના છો? હજુ એવી ઊંચી દશાએ પહોંચેલા છો તમે? માટે આંખ બંધ કરી પણ બેસી જાવ એક તરફ, એટલો વખત ઘર છે જ નહીં જાણે ગમે થાય, તો મન સ્થિર થાય, શાંત થાય, એકાગ્ર થાય. પછી હાલતા ચાલતા હરિગુણ ગાવાના એ તો સરપ્લસ છે. એક ઠેકાણે બેસીને માણસો ખાય, ખિસ્સામાં કેટલી વાર કઈ ચવાણું ચણા મમરાલ મૂકી જાય, તે હાલતા ચાલતા પાછા ફાકતા જાય લોકો. એ જૂતું પાછું પેલું બેસીને ખાઈએ જુદું, એમ બેસીને એક ઠેકાણે નામ જપ નિયમિત રીતે કરવા અને બાકીના સમયમાં હાલતા ચાલતા કરો. બધું ચાલતા ચાલતા એવું નહીં, બેસીને કરવાથી જ સમાધિ થશે. હાલતા ચાલતા સમાધિનો આનંદ નહીં મળે, અને સમાધિ આવશ્યક છે પ્રભુના દર્શન માટે, સમાધિ સાથે છે માટે બેસવું પડશે. નામ જપનો નિયમ, નામ સારામાં સારું સાધન. આવતીકાલે તેની વધારે ચર્ચા વિચારણા આપણે કરીશું. આપણે માં સર્વેશ્વરીને થોડું
સાંભળવાનું.
पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखमाप्नुयात् मङ्गलम् भवानिषु मङ्गलम् गच्छतु मङ्गलम् पुण्येवाप्नुयात् मङ्गलाय नमो नमः